એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, આજે આપણે એક એવા પુસ્તક અને એમ કહીએ કે એક એવા વિચારકની દુનિયામાં ઊંડા ઉતરી રહ્યા છીએ જેણે સદીઓથી લોકોને ખરેખર વિચારવા મજબૂર કર્યા છે.
હા, આજે આપણે વાત કરીશું બારુચ સ્પિનોઝા અને તેમના એ મહાન ગ્રંથ નીતિશાસ્ત્ર એટલે કે ઇથિક્સ વિશે.
બરાબર.
અને જો આ કોઈ સામાન્ય અર્થમાં નીતિનું પુસ્તક નથી જેમ આપણે કદાચ સમજીએ છીએ.
હા, એ જરા સ્પષ્ટ કરીએ.
આ તો વાસ્તવિકતા શું છે, આપણું મન, આપણી ભાવનાઓ, એ બધું કેવી રીતે કામ કરે છે અને આ બધાની સમજણથી સાચી સ્વતંત્રતા અને આનંદ કેવી રીતે મળે એનો એક ગહન નકશો છે એમ સમજો ને.
બરાબર. અને આજકાલના સમયમાં મને લાગે છે આ વિચારો બહુ જ મહત્વના છે, ખરું ને?
કેમ નહીં,
કારણ કે આપણે બધા શાંતિ, સુખ, પેલી સ્વતંત્રતા એની શોધમાં તો છીએ જ. પણ ઘણીવાર કેવું લાગે છે કે જાણે આપણે પરિસ્થિતિઓના અથવા તો આપણી પોતાની લાગણીઓના ગુલામ છીએ.
સાચી વાત.
એ કહે છે કે ભલે બધું પૂર્વ નિર્ધારિત હોય તો પણ સમજણ દ્વારા જ સાચી મુક્તિ મળે છે. આ થોડુંક વિરોધાભાસી લાગે પણ છે બહુ રસપ્રદ.
હા, ચોક્કસ. અને આજની જે ભાગદોડ ભરેલી જિંદગી છે જ્યાં આપણે ઘણીવાર ગુસ્સો, ચિંતા, પેલી ઈર્ષા આવી બધી ભાવનાઓથી ઘેરાયેલા રહીએ છીએ, ત્યાં સ્પિનોઝાના વિચારો આપણને એક નવી જ દૃષ્ટિ આપે છે. આપણી ભાવનાઓ, એના કારણોને સમજીને એના પર કાબૂ મેળવવાની એક એકદમ તાર્કિક રીત બતાવે છે. આ ખરેખર પરિવર્તનકારી હોઈ શકે છે મને લાગે છે.
બહુ સરસ. તો ચાલો સૌથી પહેલા એ જાણીએ કે આ ક્રાંતિકારી વિચારો આપનાર બારુચ સ્પિનોઝા એ પોતે કોણ હતા, એમનો પરિચય શું.
બારુચ સ્પિનોઝા, એમનો સમય છે 1632 થી 1677. એ 17મી સદીના ડચ ફિલોસોફર હતા, પણ એમના મૂળ પોર્ટુગીઝ યહૂદી પરિવારના હતા.
ઓહ.
એ પરિવાર ધાર્મિક અત્યાચારથી બચવા માટે નેધરલેન્ડ્સ આવી વસ્યો હતો અને સ્પિનોઝાને શરૂઆતમાં તો ઉત્તમ યહૂદી ધાર્મિક શિક્ષણ મળ્યું હતું.
પણ એમનું મન લાગે છે કે પરંપરાગત વિચારોમાં બંધાયેલું ન રહ્યું, ખરું ને? એમના વિચારો તો એ સમય માટે ખૂબ જ ક્રાંતિકારી ગણાયા.
ક્રાંતિકારી, એટલા ક્રાંતિકારી કે તમે માનશો નહીં, ફક્ત 23 વર્ષની ઉંમરે એમ્સ્ટરડેમના યહૂદી સમુદાયે એમને બહિષ્કૃત કરી દીધા.
ફક્ત 23 વર્ષે?
હા, અને તે પણ એમના ઇતિહાસના સૌથી કડક શબ્દોમાં બહિષ્કાર કરાયો હતો. આ પછી તો એમને લગભગ એકલવાયુ જીવન જીવ્યું.
અચ્છા.
અને આજીવિકા માટે શું કરતા હતા ખબર છે?
હા,
લેન્સ ગ્રાઇન્ડિંગ, એટલે કે ચશ્મા અને માઇક્રોસ્કોપ માટેના કાચ ઘસવાનું કામ.
વાહ. એટલે કે પોતાના વિચારો અને પેલી બૌદ્ધિક સ્વતંત્રતા માટે એમને બહુ મોટી કિંમત ચૂકવી. કદાચ આ જ અનુભવે એમના દર્શનને આટલી ઊંડાઈ અને મૌલિકતા આપી હશે, નહીં?
ચોક્કસપણે. એમનામાં એક ગઝબનું મિશ્રણ જોવા મળે છે. જુઓ, એક તરફ ભૂમિતિ જેવી એકદમ કડક તાર્કિક વિચારસરણી, બીજી તરફ માનવ મનોવિજ્ઞાનની ઊંડી સૂઝ, અને ત્રીજું એક ગહન આધ્યાત્મિક દ્રષ્ટિ. આ ત્રણેયનું કોમ્બિનેશન
રસપ્રદ.
એવું યહૂદી પરંપરા અને તે સમયના જે નવા વૈજ્ઞાનિક વિચારો હતા એ બંનેથી પરિચિત હતા, અને આ બધાના સમન્વયથી જ એમણે ઈશ્વર, પ્રકૃતિ, માનવ જીવન આ બધા વિશે અત્યંત મૌલિક અને નિર્ભય વિચારો રજૂ કર્યા. સત્યની ખોજ એ જ એમનું લક્ષ્ય હતું.
અદ્ભુત. તો હવે એમના આ મહાન પુસ્તક નીતિશાસ્ત્ર પર આવીએ. આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે, એમણે શું કહેવા પ્રયત્ન કર્યો છે આમાં?
જો, નીતિશાસ્ત્ર એ સ્પિનોઝાનું એમ કહી શકાય કે જીવન કાર્ય છે, મેગ્નમ ઓપસ. આ એક સંપૂર્ણ દાર્શનિક પ્રણાલી રચવાનો એમનો પ્રયાસ છે.
ઓકે.
જે સમજાવે છે કે વાસ્તવિકતાનું સ્વરૂપ શું છે અને એમાં આપણું મનુષ્યનું સ્થાન શું છે. અને પુસ્તકનો અંતિમ ધ્યેય તો એ જ બતાવવાનો છે કે ભાઈ સાચી સ્વતંત્રતા અને સ્થાયી સુખ એ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.
અને પહેલી વાત કે એમણે આ પુસ્તક ભૂમિતિની શૈલીમાં લખ્યું છે. વ્યાખ્યાઓ, સિદ્ધાંતો, પછી એની સાબિતીઓ, આ પદ્ધતિ કેમ પસંદ કરીએ છીએ? થોડું અસામાન્ય નથી લાગતું ફિલોસોફી માટે?
લાગે તો ખરું, પણ સ્પિનોઝા માનતા હતા કે દર્શનશાસ્ત્રના જે ગહન સત્યો છે ને એને પણ ગણિત જેવી ચોકસાઈથી સાબિત કરી શકાય છે.
અચ્છા.
આ પદ્ધતિ એમના વિચારોને અત્યંત તાર્કિક અને સુસંગત બનાવે છે. પુસ્તક આપણને એક બૌદ્ધિક યાત્રા પર લઈ જાય છે. શરૂઆત ક્યાંથી થાય? ઈશ્વર અને બ્રહ્માંડના સૌથી અમૂર્ત ખ્યાલોથી. અને પછી ધીમે ધીમે એ આપણને માનવ મન, આપણી ભાવનાઓ અને નૈતિક જીવનની એકદમ વ્યવહારિક બાબતો સુધી લઈ આવે છે.
અને આ આખી યાત્રાનો મુખ્ય સંદેશ શું છે? વોટ્સ ધ કોમન મેસેજ?
મુખ્ય સંદેશ જો એક લીટીમાં કહેવું હોય તો એ છે કે સાચી સ્વતંત્રતા અને સુખ એ ફક્ત વાસ્તવિકતાની તાર્કિક સમજણ દ્વારા જ શક્ય છે.
તાર્કિક સમજણ?
હા, સ્પિનોઝા માટે આ વાસ્તવિકતા એક જ છે, બીજું એ પૂર્વ નિર્ધારિત છે, અને ત્રીજું એ જ ઈશ્વર છે અથવા પ્રકૃતિ. એમણે શબ્દ વાપરો છે દેઉસ સિવે નતુરા, ઈશ્વર અથવા પ્રકૃતિ.
ઓકે.
આપણું જે મોટાભાગનું દુઃખ છે ને એ ક્યાંથી આવે છે? આપણી ભાવનાઓ અને ઈચ્છાઓના સાચા કારણો વિશેના આપણા અજ્ઞાનમાંથી.
અજ્ઞાનમાંથી.
હા, પેલો મુક્ત ઈચ્છાનો ખ્યાલ છે ને કે હું ધારું તે કરી શકું, એ સ્પિનોઝા કહે છે એક ભ્રમ છે, અને આ ભ્રમ જ આપણને બાહ્ય પરિબળો અને આપણી લાગણીઓનો ગુલામ બનાવે છે.
એટલે કે જો આપણે સમજી લઈએ કે બધું કેવી રીતે કામ કરે છે, આખી સિસ્ટમ, તો આપણે વધુ મુક્ત અને સુખી થઈ શકીએ એમ ને?
બિલકુલ. ઉકેલ એ જ છે. ઈશ્વર, પ્રકૃતિ, આપણું મન, આપણી ભાવનાઓ, એ બધું કેવી રીતે કામ કરે છે એને તાર્કિક રીતે સમજવું. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે બધું કારણ કાર્યની શૃંખલાથી બંધાયેલું છે, અનિવાર્ય છે, અને આપણે પણ એ જ વ્યવસ્થાનો એક ભાગ છીએ, ત્યારે આપણને પેલી નકામી ભાવનાત્મક ઉથલપાથલમાંથી મુક્તિ મળે છે,
શાંતિ મળે છે.
હા, શાંતિ. આ સમજ આપણને સક્રિય આનંદ અને શાંતિ તરફ દોરી જાય છે, જેને સ્પિનોઝા ખાસ શબ્દો વાપરે છે, ધન્યતા, બ્લેસિડનેસ, અથવા ઈશ્વરનો બૌદ્ધિક પ્રેમ.
ઈશ્વરનો બૌદ્ધિક પ્રેમ, આ બહુ ઊંડો વિચાર લાગે છે. ચાલો હવે આ પુસ્તકના મુખ્ય વિચારોને થોડા વધુ ઊંડાણથી સમજીએ. તમે કહ્યું એમ આખું પુસ્તક 5 ભાગમાં છે, પણ આપણે એને મુખ્ય વિષયો પ્રમાણે જોઈએ તો કેમ રહે?
હા, એ બરાબર રહેશે.
તો પહેલો મોટો વિચાર તો પેલો વાસ્તવિકતાના સ્વરૂપ વિશે જ છે, નહીં? એ પાયો છે.
હા, બરાબર, એ જ પાયો છે. સ્પિનોઝા શું કહે છે કે આખા બ્રહ્માંડમાં ફક્ત એક જ મૂળભૂત પદાર્થ છે, સબસ્ટન્સ, એક જ,
ફક્ત એક,
ફક્ત એક, અને આ એક જ પદાર્થ એટલે ઈશ્વર અથવા પ્રકૃતિ, દેવોસ સિવે નાથુરા. આ બંને અલગ નથી, એક જ વાસ્તવિકતાના બે નામ છે.
ઓહ.
આ પદાર્થ અનંત છે, શાશ્વત છે, અને સ્વયંભૂ છે, સેલ્ફ કોઝ્ડ, એને કોઈ બનાવ્યો નથી. અને બીજું બધું જ, આપણે, પર્વતો, નદીઓ, આપણા વિચારો સુદ્ધા, એ બધું આ એક જ પદાર્થની અલગ અલગ અભિવ્યક્તિઓ છે, એના રૂપો છે, મોડ્સ.
આનો અર્થ તો બહુ ગહન થયો. એટલે કે ઈશ્વર કોઈ વ્યક્તિ નથી જે આકાશમાં બેઠો હોય અને દુનિયા ચલાવતો હોય, પણ ઈશ્વર એટલે આ સમગ્ર કુદરતી વ્યવસ્થા પોતે જ.
બરાબર સમજ્યા તમે. કુદરતના જે નિયમો છે ને, ગુરુત્વાકર્ષણ, ભૌતિકશાસ્ત્રના નિયમો, એ જ ઈશ્વરના નિયમો છે.
અચ્છા.
એટલે વિજ્ઞાન દ્વારા પ્રકૃતિને સમજવી એ પણ એક રીતે ઈશ્વરને સમજવા બરાબર છે, એમ કહો ને કે એક પ્રકારની બૌદ્ધિક ભક્તિ.
વાહ.
અને આનો બીજો બહુ મહત્વનો અર્થ એ નીકળે છે કે બધું જ પૂર્વ નિર્ધારિત છે, ડિટરમાઇન્ડ. જે કંઈ પણ બને છે, નાની કે મોટી ઘટના, એ તેની પાછળના કારણોનું અનિવાર્ય પરિણામ છે.
એટલે ફ્રી વિલ જેવું કંઈ નહીં, ચમત્કાર પણ નહીં.
સ્પિનોઝાના મતે બિલકુલ નહીં. કોઈ હેતુ નથી, કોઈ મુક્ત ઈચ્છા નથી, કોઈ ચમત્કાર નથી. બધું એક વિશાળ જટિલ કારણ કાર્યની શૃંખલામાં જોડાયેલું છે. જાણે એક મોટા મશીનના અગણિત ગિયર્સ હોય ને, જે એકબીજા સાથે જોડાયેલા હોય, અને બધું નિયમ મુજબ જ ચાલે.
ઓકે. આ સમજવું થોડું અઘરું છે, પણ રસપ્રદ છે. જો બધું પૂર્વ નિર્ધારિત છે અને આપણે પણ એ જ પ્રકૃતિનો ભાગ છીએ, તો પછી આપણું મન, આપણી ભાવનાઓ, એનું શું? એ ક્યાંથી આવે છે?
હા, આ બીજો બહુ મહત્વનો વિષય છે, મનની પ્રકૃતિ. સ્પિનોઝા કહે છે કે મન અને શરીર એ બે અલગ વસ્તુઓ નથી. નથી,
પણ આપણને તો લાગે છે ને.
હા, આપણને ભલે લાગે, પણ એ કહે છે કે એ એક જ વાસ્તવિકતાના બે પાસા છે, એટ્રીબ્યુટ્સ, જાણે એક સિક્કાની બે બાજુ. મન એટલે શું? તો કહે શરીરનો વિચાર, ધી આઈડિયા ઓફ ધ બોડી.
મન એટલે શરીરનો વિચાર.
હા, શરીરમાં જે પણ ફેરફાર થાય, નાનો કે મોટો, તેની અસર મન પર વિચાર કે ભાવના રૂપે દેખાય જ. એ બંને અવિભાજ્ય રીતે જોડાયેલા છે, માઇન્ડ બોડી પેરેલિઝમ કહેવાય છે આને.
ઓકે. અને આપણી ભાવનાઓ, પેલું સુખ દુઃખ, ગુસ્સો, પ્રેમ, એ બધું શું છે? એ પણ પૂર્વ નિર્ધારિત છે?
હા, સ્પિનોઝા ભાવનાઓનું પણ જાણે વૈજ્ઞાનિક વિશ્લેષણ કરે છે.
એ કહે છે કે દરેક વસ્તુમાં જીવંત હોય કે નિર્જીવ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની એમાં ટકી રહેવાની એક મૂળભૂત વૃત્તિ હોય છે એને એ કોનટ્સ કહે છે
કોનટ્સ
હા જેમ કોઈ છોડ સૂર્યપ્રકાશ તરફ વળે ને બસ એમ જ આ એકદમ મૂળભૂત ડ્રાઈવ છે જ્યારે આ વૃત્તિ આપણામાં સભાન બને ત્યારે તે ઈચ્છા ડિઝાયર કે ભૂખ એપેટાઇટ કહેવાય
અચ્છા
અને આ કોનટ્સના આધારે મુખ્ય બે ભાવનાઓ છે પહેલી આનંદ જોય લેટિટિયા ક્યારે થાય જ્યારે આપણી આ ટકી રહેવાની શક્તિ વધે છે આપણો કોનટ્સ વધે છે અને બીજી દુઃખ સેડનેસ ત્રિસ્ચિટિયા એ ક્યારે થાય જ્યારે આપણી શક્તિ ઘટે છે કોનટ્સ ઘટે છે
એટલે શક્તિ વધે તો આનંદ ઘટે તો દુઃખ સિમ્પલ પણ પેલી બધી જ જટિલ લાગણીઓનું શું પ્રેમ નફરત આશા ભય ગર્વ શરમ
હા એ બધી જટિલ ભાવનાઓ એ આ ત્રણ મૂળભૂત ભાવનાઓ આનંદ દુઃખ અને ઈચ્છા અને જગત વિશેના આપણા વિચારો આપણા જે ખ્યાલો છે એના મિશ્રણથી બને છે
દાખલા તરીકે
પ્રેમ એટલે શું તો કે આનંદની લાગણી પ્લસ કોઈ બાહ્ય કારણનો વિચાર જેના લીધે આપણને આનંદ થયો અને નફરત એનાથી ઉલટું દુઃખની લાગણી પ્લસ કોઈ બાહ્ય કારણનો વિચાર જેના લીધે દુઃખ થયું આ રીતે બધી જ ભાવનાઓનું એ વિશ્લેષણ કરે છે
સમજાયું
પણ મહત્વનું શું છે ખબર છે સ્પિનોઝા કહે છે ભાવનાઓ પોતે સારી કે ખરાબ નથી હોતી પણ એમનો પ્રભાવ આપણા પર કેવો પડે છે એ મહત્વનું છે
એટલે
બંધનમાં રાખે છે
ઓકે આવેગો પેશન્સ
પણ જો ભાવનાઓ આપણી પોતાની તર્કસંગત પ્રકૃતિમાંથી આપણી સમજણમાંથી જન્મે જેને એ સક્રિય ભાવનાઓ એક્ટિવ અફેક્ટ્સ કહે છે તો એ આપણી શક્તિ વધારે છે અને આપણને મુક્ત કરે છે
આ બધું સાંભળીને તો એવું લાગે છે કે આપણે મોટાભાગે આ નિષ્ક્રિય ભાવનાઓના જ શિકાર બની જતા હોઈએ છીએ ગુસ્સો ડર ચિંતા આ જ તો માનવ બંધન છે જેની સ્પિનોઝા વાત કરે છે નહીં હ્યુમન બોન્ડેજ
બિલકુલ તમે સાચું પકડ્યું માનવ બંધન એટલે એવી સ્થિતિ જ્યાં આપણે સ્પષ્ટ સમજણને બદલે અધૂરા વિચારો ખોટી માન્યતાઓ અને બાહ્ય પરિસ્થિતિઓથી દોરવાઈએ છીએ આપણને એમ લાગે કે આપણે સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ રહ્યા છીએ
હા એવું જ લાગે ને
પણ હકીકતમાં સ્પિનોઝા કહે છે આપણે આપણી અજાણી ભાવનાઓ અને પૂર્વગ્રહોના ગુલામ હોઈએ છીએ આપણે સારું ખરાબ યોગ્ય અયોગ્ય આ બધા વિશે સમાજે કે બીજાએ ઠોકેલા વિચારોને ઘણીવાર પોતાના માની લઈએ છીએ અને એના કારણે અંદરને અંદર સંઘર્ષ અનુભવીએ છીએ જે આખરે આપણી શક્તિ ઘટાડે છે આપણને અંદરથી નબળા પાડે છે
તો પછી આ બંધનમાંથી મુક્તિનો માર્ગ કયો જો મુક્ત ઈચ્છા જેવું કંઈ છે જ નહીં તો પછી સ્વતંત્રતા કેવી રીતે મળે આ જ સ્પિનોઝાના દર્શનનો સૌથી મહત્વનો ભાગ અને કદાચ અંતિમ પડાવ છે નહીં
હા બરાબર આ સૌથી મહત્વનો ભાગ છે ભાગ 5 માનવ સ્વતંત્રતા વિશે સ્પિનોઝા કહે છે કે સાચી સ્વતંત્રતા એટલે મુક્ત ઈચ્છા નહીં
તો શું
સાચી સ્વતંત્રતા એટલે પોતાની સાચી પ્રકૃતિ જે મૂળભૂત રીતે તર્કસંગત છે એના નિયમો અનુસાર અનિવાર્યપણે કાર્ય કરવું
પોતાની પ્રકૃતિ અનુસાર કાર્ય કરવું
હા સ્વતંત્રતા એટલે બાહ્ય કારણોથી આમતેમ ફેંકાવાને બદલે પોતાના આંતરિક તર્ક અને ઊંડી સમજણથી માર્ગદર્શિત થવું જ્યારે આપણે કોઈ પરિસ્થિતિ કે આપણી ભાવનાના કારણોને સ્પષ્ટ રીતે સમજી લઈએ છીએ ને
હા
ત્યારે એ ભાવનાની આપણા પરની જે પકડ હોય છે એ ઢીલી થઈ જાય છે એ આપણને એટલી હદે કાબૂમાં નથી રાખી શકતી
એટલે કે પેલી જૂની કહેવત જેવું જ્ઞાન જ શક્તિ છે અને અહીં જ્ઞાન જ મુક્તિ છે
ચોક્કસ જ્ઞાન જ મુક્તિ છે ખાસ કરીને જ્ઞાનનું જે સર્વોચ્ચ સ્વરૂપ છે જેને સ્પિનોઝા સહજ જ્ઞાન ઇન્ટ્યુટિવ સાયન્સ કહે છે
સહજ જ્ઞાન એ શું છે
એ એવી સમજ છે જ્યાં આપણે વસ્તુઓને અલગ અલગ ટુકડાઓમાં નહીં પણ સમગ્ર બ્રહ્માંડના એક અભિન્ન ભાગ તરીકે જોઈએ છીએ બધી વસ્તુઓને ઈશ્વર પ્રકૃતિની અનિવાર્ય અભિવ્યક્તિ તરીકે જોઈએ છીએ અનંતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ છીએ
વાહ
અને આ ઊંડી સહજ સમજણમાંથી જ પેલો ઈશ્વરનો બૌદ્ધિક પ્રેમ અમોર દે ઇન્ટેલેક્ચ્યુઅલિસ્ટ જન્મે છે
ફરી એ બૌદ્ધિક પ્રેમ
હા પણ યાદ રાખજો આ કોઈ વ્યક્તિગત દેવ માટેનો ભાવનાત્મક પ્રેમ નથી આ તો સમગ્ર વાસ્તવિકતા તેની સંપૂર્ણ વ્યવસ્થા તેના નિયમો તેની સુંદરતા એના પ્રત્યેની ઊંડી સમજણ અને સ્વીકૃતિનો ભાવ છે એકદમ શાંત સ્થિર આનંદ
અને આ સ્થિતિમાં શું થાય?
આ સ્થિતિમાં ભય, ચિંતા, અફસોસ, ઈર્ષ્યા આ બધા માટે કોઈ સ્થાન જ નથી રહેતું. ફક્ત શાંતિ અને એક પ્રકારનો ઊંડો સ્થિર આનંદ હોય છે. અને આ આનંદ, આ ધન્યતા એ સારા કાર્યોનું કોઈ ભવિષ્યનું ઇનામ નથી.
તો શું છે?
એ તો તર્ક અને સમજણપૂર્વક જીવવાની પ્રક્રિયા પોતે જ છે. ધ રિવોર્ડ ઇઝ ધી એક્ટિવિટી ઇટસેલ્ફ.
વાહ, આ ખરેખર મનને ઝંકૃત કરી દે તેવા વિચારો છે. જો આપણે આ આખી ચર્ચાના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં તારવવા હોય, ફરી એકવાર યાદ કરવા હોય, તો કયા મુદ્દાઓ પર ભાર મૂકીશું?
મને લાગે છે કે 4-5 મુખ્ય મુદ્દાઓ છે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. એક તો પેલું ઈશ્વર એ જ પ્રકૃતિ છે, ગોડ ઇઝ નેચર. આ વિચાર ધર્મ અને વિજ્ઞાન વચ્ચેની દિવાલ તોડી નાખે છે એમ કહી શકાય. પ્રકૃતિને સમજવી એ જ આધ્યાત્મિકતા બની જાય. બધું એક જ છે.
બરાબર.
બીજું સ્વતંત્રતા નિયતિની સમજણમાં છે. ફ્રીડમ થ્રુ અન્ડરસ્ટેન્ડિંગ નેસેસિટી. આપણી પાસે મુક્ત ઈચ્છા નથી, પણ સાચી સ્વતંત્રતા શક્ય છે ક્યારે? જ્યારે આપણે સમજીએ કે બધું કારણોથી બંધાયેલું છે અને આપણે એ કારણોને સમજીને તર્ક અનુસાર જીવીએ.
ત્રીજો મુદ્દો?
ત્રીજું, તર્ક દ્વારા ભાવનાઓનું રૂપાંતરણ. ટ્રાન્સફોર્મિંગ ઇમોશન્સ થ્રુ રીઝન. આપણી નકારાત્મક લાગણીઓ, આપણા આવેગો એ આપણા દુઃખનું મૂળ છે, પણ તેને સમજણ દ્વારા બદલી શકાય છે. કારણોને સમજીને આપણે ગુસ્સા કે ડરની પકડમાંથી છૂટી શકીએ છીએ અને નબળા પાડી શકીએ છીએ.
અને ચોથું?
સુખ જીવવાની પ્રક્રિયામાં છે. હેપીનેસ ઇઝ ઇન ધ પ્રોસેસ. પેલી ધન્યતા કે સાચો આનંદ એ કોઈ ભવિષ્યનું લક્ષ્ય નથી કે જેની પાછળ દોડવાનું હોય, પણ એ તો તર્ક, સમજ અને સ્વીકૃતિ સાથે વર્તમાનમાં જીવવાની રીત છે. એ જીવવામાં જ સુખ છે.
આ વિચારો આપણા રોજિંદા જીવન સાથે કેવી રીતે જોડાય છે? દાખલા તરીકે, આપણે ત્યાં ભારતમાં કર્મ કે નસીબનો વિચાર ઘણો પ્રચલિત છે, તો સ્પિનોઝાનો આ નિયતિવાદ, ડિટર્મિનિઝમ, એ આપણને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવામાં કઈ રીતે મદદ કરી શકે?
હા, સારો મુદ્દો છે. જો સ્પિનોઝાનો નિયતિવાદ એ કર્મફળ જેવો નથી, કારણ કે એમાં સારા ખરાબ કર્મોના નૈતિક બદલાની વાત નથી.
બરાબર.
પણ પેલી જે સ્વીકૃતિ છે કે અમુક ઘટનાઓ આપણા નિયંત્રણ બહાર છે અને તે કદાચ અનિવાર્ય છે, એ ભાવ આપણને શાંતિ આપી શકે છે. જેમ કે તમે ટ્રાફિક જામમાં ફસાયા હો, હવે ગુસ્સે થવાથી કે હોર્ન વગાડવાથી જામ તો ખુલવાનો નથી.
સાચી વાત.
પણ જો એ સમયે વિચારીએ કે ઓકે, આ ઘણા કારણોનું પરિણામ છે, કદાચ આગળ અકસ્માત થયો હોય કે બીજું કંઈક હોય, મારો ગુસ્સો કશું બદલવાનો નથી, તો એ સમજણ આપણને થોડી શાંતિ આપી શકે છે. આપણી શક્તિ નકામા ગુસ્સામાં વેડવાથી બચી જાય.
એ જ રીતે બીજા લોકો માટે પણ વિચારી શકાય ને?
ચોક્કસ. બીજા લોકોના વર્તનને પણ તેમના સંજોગો, તેમની સમજણ કે પછી ગેરસમજણા પરિણામ તરીકે જોવાથી ગુસ્સો કે નફરત ઓછી થઈ શકે, થોડી સહાનુભૂતિ જાગી શકે. અને પેલો ઈશ્વર એ જ પ્રકૃતિનો વિચાર, એ આપણા સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે, જેવા અદ્વૈતના વિચારો સાથે ક્યાંક ને ક્યાંક થોડો પડઘો પાડે છે. જો કે એ ધ્યાનમાં રાખવું પડે કે સ્પિનોઝાનો ભાર પૂજા ભક્તિ કરતા તર્ક અને સમજણ પર વધુ છે.
હા, એ તફાવત છે.
પણ પ્રકૃતિમાં રહેલી વ્યવસ્થા, એની જટિલતા, એની સુંદરતા, એમાં દિવ્યતા જોવાની વાત આપણને કદાચ પર્યાવરણ પ્રત્યે વધુ સંવેદનશીલ પણ બનાવી શકે છે.
સ્પિનોઝાના પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, જે એમના દર્શનનો અર્ક રજૂ કરે છે. થોડા એવા વિચારો કે વાક્યો યાદ કરીએ?
હા, કેમ નહીં. સૌથી પ્રખ્યાત તો પહેલું જ છે જે આપણે વારંવાર કહ્યું, ઈશ્વર અથવા પ્રકૃતિ, દેવસ સિવે નતુરા. આટલા નાના વાક્યમાં આખી ક્રાંતિ સમાયેલી છે. દેવત્વને પ્રાકૃતિક બનાવે છે અને પ્રકૃતિને દૈવી.
બરાબર.
બીજું, માનવ વર્તન વિશે એમનો જે અભિગમ છે તે, મેં માનવ ક્રિયાઓ પર હસવાનો, રડવાનો કે ધિક્કારવાનો નહીં, પણ તેને સમજવાનો પ્રયાસ કર્યો છે. આમાં કેટલી નિષ્પક્ષતા અને કરુણા છે.
ખરેખર. અને જીવન પ્રત્યેના હકારાત્મક દ્રષ્ટિકોણ વિશે પણ કંઈક હતું ને, પેલું મૃત્યુવાળું.
હા, એ પણ બહુ મહત્વનું છે. સ્વતંત્ર માણસ મૃત્યુ વિશે ઓછામાં ઓછું વિચારે છે. તેનું જ્ઞાન જીવન પરનું ધ્યાન છે. મતલબ કે આપણી શક્તિ, આપણી સમજણ, આપણું જીવન, એને કેવી રીતે વધારવું એના પર ધ્યાન આપવું, નહીં કે અંતની ચિંતા કર્યા કરવી.
જીવન સમર્થક ફિલોસોફી.
બિલકુલ. અને ભાવનાઓ વિશે પેલું વાક્ય પણ બહુ સૂચક છે. કંઈ પણ સકારાત્મક ફક્ત વધુ મજબૂત અને વિરોધીની હાજરીથી જ નાશ પામે છે.
આનો અર્થ શું?
આનો અર્થ એ કે નકારાત્મક લાગણીને ખાલી દબાવવાથી કે ઈચ્છાશક્તિથી દૂર નથી કરી શકાતી. એને જીતવા માટે એનાથી વધુ મજબૂત પણ સમજણ પર આધારિત સકારાત્મક લાગણી કે વિચાર કેળવવો પડે.
સમજાયું. અને છેલ્લે પેલું સુખ વિશેનું વાક્ય જે મને બહુ ગમ્યું, ધન્યતા એ સદ્ગુણનું ફળ નથી પણ સદ્ગુણ પોતે જ છે.
હા, સુખ એ કોઈ દૂરનું ઇનામ નથી પણ તર્ક અને સમજણથી જીવવું, એ પ્રક્રિયા જ સુખ છે, એ યાત્રા જ સુખ છે.
બરાબર. તો હવે એકદમ વ્યવહારિક વાત કરીએ. આ બધા ગહન ઊંડા વિચારોને આપણે આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? આમ પ્રેક્ટિકલ ટિપ્સ જેવું કંઈક.
ચોક્કસ. મને લાગે છે કે પહેલું અને સૌથી મહત્વનું પગલું છે ભાવનાત્મક સ્વજાગૃતિ કેળવવી, ઇમોશનલ સેલ્ફ અવેરનેસ.
એટલે કે?
એટલે કે જ્યારે પણ ગુસ્સો, ચિંતા, ઈર્ષા જેવી કોઈ તીવ્ર લાગણી અનુભવાય ત્યારે તરત જ એના પર પ્રતિક્રિયા આપવાને બદલે એક ક્ષણ થોબો અને તમારી જાતને પૂછો, આ લાગણી ક્યાંથી આવી રહી છે? એનું સાચું કારણ શું છે? જે વિચાર મારા મનમાં ચાલી રહ્યો છે શું તે ખરેખર વાજબી છે?
થોબીને વિચારવું.
હા, આ નાનકડો વિરામ અને આત્મપૃચ્છા પણ ઘણો ફરક પાડી શકે છે. તમે જોશો તો આધુનિક જે સીબીટી છે, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી, એ પણ કંઈક આવા સિદ્ધાંત પર કામ કરે છે, વિચારોને ઓળખો અને બદલો.
ઓકે, બીજું શું કરી શકીએ?
બીજું સ્વીકૃતિનો અભ્યાસ, પ્રેક્ટિસિંગ એક્સેપ્ટન્સ. જીવનમાં બધું આપણા ધાર્યા મુજબ નથી જ થવાનું. જે પરિસ્થિતિઓ આપણા નિયંત્રણ બહાર છે તેના વિશે સતત ફરિયાદ કરવા કે લડવાને બદલે સ્પિનોઝાની જેમ એ સમજવાનો પ્રયાસ કરવો કે ઓકે, આ બન્યું છે કારણ કે તેની પાછળ અમુક કારણો હતા જે કદાચ મારી સમજ કે નિયંત્રણ બહાર હતા.
આનાથી શું ફાયદો?
આ સ્વીકૃતિ આપણને અંદરથી શાંતિ આપે છે. આપણી માનસિક શક્તિ નકામા સંઘર્ષમાં વેડફાતી બચી જાય છે અને પછી આપણે એ શક્તિનો ઉપયોગ ત્યાં કરી શકીએ જ્યાં આપણે ખરેખર કંઈક બદલી શકીએ તેમ હોઈએ. ત્રીજું, સહાનુભૂતિ કેળવવી, કલ્ટિવેટિંગ એમ્પથી. જેમ આપણી ક્રિયાઓ પાછળ આપણા વિચારો અને ભાવનાઓ હોય છે તેમ બીજાઓની ક્રિયાઓ પાછળ પણ હોય છે.
હા, એ તો છે જ.
તો કોઈના વર્તનથી આપણને દુઃખ થાય ત્યારે સીધો દોષારોપણ કરવાને બદલે એકવાર વિચારવું કે એ વ્યક્તિ કયા સંજોગોમાંથી પસાર થઈ રહી હશે, કઈ સમજણ કે ગેરસમજણથી આમ વર્તી રહી હશે. આનાથી પેલો ગુસ્સો કે નફરત ઘટશે અને કદાચ સંબંધો પણ સુધરશે.
અને ચોથું, કદાચ પેલું પ્રકૃતિ સાથે જોડાવા વાળું.
હા, એ પણ મહત્વનું છે, પ્રકૃતિ સાથે જોડાવું. જો સ્પિનોઝા કહે છે તેમ ઈશ્વર એ જ પ્રકૃતિ છે, તો પ્રકૃતિના નિયમોને ધ્યાનથી જોવા, તેની જટિલતા, તેની સુંદરતાને માણવી, એ પણ એક આધ્યાત્મિક અનુભવ બની શકે છે.
વિજ્ઞાન ભણવામાં પણ મજા આવે એ રીતે.
કેમ નહીં, વિજ્ઞાનના અભ્યાસમાં કે પછી ખાલી કુદરતમાં આંટો મારવામાં પણ એક ઊંડો આનંદ અને પેલા જોડાણનો ભાવ મળી શકે છે. એક પ્રકારનો બૌદ્ધિક પ્રેમ જાગી શકે છે વાસ્તવિકતા માટે.
અને છેલ્લું કઈ?
અને અંતે કદાચ સૌથી અઘરું પણ મહત્વનું, તમારા સારાને જાતે વ્યાખ્યાયિત કરો. ડિફાઇનિંગ યોર ગુડ. સમાજ શું કહે છે, બીજા શું માને છે એના આધારે નહીં, પણ ખરેખર કઈ વસ્તુ, કયો વિચાર, કયું કાર્ય તમારી સમજ વધારે છે, તમારી આંતરિક શક્તિ વધારે છે, તમને વધુ શાંતિ આપે છે, તેને તમારું સારું માનો.
એટલે કે પોતાની રીતે વિચારવું.
હા, આ તર્કફંગત સ્વહિત જે છે એ સ્પિનોઝાના મતે આખરે સમાજ માટે પણ ઉપયોગી નીવડે છે, કારણ કે તર્કસંગત અને સમજુ માણસો જ શ્રેષ્ઠ સમાજ રચી શકે છે.
આ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક અને વિચારવા લેવી ચર્ચા રહી. મને વ્યક્તિગત રીતે સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે આપણી ભાવનાઓનું આટલું તાર્કિક અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ શક્ય છે અને ફક્ત એને સમજવાથી જ આપણે કેટલા મુક્ત અને શાંત થઈ શકીએ છીએ. અને પેલો વિચાર કે સુખ એ કંઈક બહારથી મેળવવાની વસ્તુ નથી, એ કોઈ ઇનામ નથી, પણ આપણી અંદરની સમજ અને આપણે જે રીતે જીવીએ છીએ એ જીવવાની રીતનું જ પરિણામ છે, એ બહુ શક્તિશાળી લાગે છે.
સાચી વાત છે. મારા માટે પેલો ઈશ્વર એ જ પ્રકૃતિવાળો વિચાર, એની ક્રાંતિકારીતા અને એની આજના સમયમાં પણ જે પ્રસ્તુતતા છે એ ખૂબ પ્રભાવશાળી છે. એ જાણે ધર્મ અને તર્ક વચ્ચે એક સેતુ બાંધે છે.
હા,
અને પેલો વિરોધાભાસી લાગતો વિચાર કે નિયતિવાદને સ્વીકારવાથી જ સાચી સ્વતંત્રતા મળે છે, એ ખરેખર આપણને ઊંડાણથી વિચારવા મજબૂર કરે છે. એ આપણને જવાબદારીમાંથી મુક્ત નથી કરતો, પણ નકામા સંઘર્ષમાંથી, નકામા અફસોસમાંથી જરૂર મુક્ત કરે છે.
એકંદરે સ્પિનોઝા આપણને વાસ્તવિકતાને નિર્ભયતાથી જોવાનું, આપણી જાતને અને આપણી ભાવનાઓને ઊંડાણથી સમજવાનું અને તર્ક તથા સમજણના પાયા પર વધુ મુક્ત, શાંત અને આનંદમય જીવન જીવવાનું આહ્વાન આપે છે.
અને આજના સમયમાં જ્યાં બહારનો ઘોંઘાટ અને અંદરની ઉથલપાથલ આટલી બધી છે, ત્યાં સ્પિનોઝાના વિચારો એક દીવાદાંડી સમાન, એક રાહ ચીંધનારા બની શકે છે.
અહીં એક વિચાર મનમાં આવે છે ચર્ચાના અંતે. સ્પિનોઝા કહે છે કે દરેક વસ્તુ અનિવાર્ય છે અને તેની કારણ પરંપરાને સમજવાથી શાંતિ મળે છે, સ્વીકૃતિ આવે છે. પણ શું આ સંપૂર્ણ સ્વીકૃતિ ક્યારેક આપણને નિષ્ક્રિય કે ઉદાસીન બનાવી દેવાનું જોખમ ધરાવે છે?
રસપ્રદ પ્રશ્ન છે.
જેમ કે કોઈ અન્યાય કે ખોટું થતું જોઈને પણ આ તો આમ જ થવાનું હતું, કારણ કે કારણો એવા હતા, એમ માનીને આપણે કશું જ ન કરીએ એવું બની શકે? પેલી સ્વીકૃતિ અને પરિવર્તન માટે જરૂરી પ્રયાસ, એ બંને વચ્ચેનું સંતુલન ક્યાં શોધવું? આ એક પ્રશ્ન છે જે કદાચ શ્રોતાઓ પણ પોતાની રીતે વિચારી શકે.
ચોક્કસ, વિચારવા જેવો મુદ્દો છે.
તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.